नाथ देखिय बिटप विशाल। अविशाल वृक्ष ने जुओ जे सामे देखाय छे ते एने कहू नाथ देखिय। हे मालिक आम केवटे भरत जी ने संबोधन पण सारू कर्यु। ज्यां आगाडिया सघन वृक्षोनी जाड़ी देखाय छे एनी अंदर अनेक वृक्षो छे, प्लक्ष पाकरी जंबू अने रसाल आंबा अने तमालना विशाल वृक्षो जे देखाय छे त्यां ए बधाज वृक्षोनी वचमां पेलो वटवृक्ष वडलो खूब शोभी रह्यो छे। એટલો બધો મન ઠરે નજર ઠરે એવો સરસ મજાનો એ વડ મંજુ વિશાલ, આટલો સુંદર અને વિશાળ વડ જોઈ અને એની ઉપર એટલા બધા ભાવ જાગે, કેટલા આનંદ આનંદ થાય એટલો બધો કે આહા કેટલો સુંદર વડ છે। સ્વાભાવિક છે ભગવાન જેની સેવા લઈ રહ્યા હોય એ કેટલું સુંદર હોય। વૃક્ષ તો ઘણા છે, જેમ ઘરેણા બધા ઘણાય હોય, ફૂલ ઘણાય હોય, પણ ઠાકોરજીને પ્રભુને અંગીકાર થયેલા હોય એ શોભે, અને ક્યાંક વિકૃત જગ્યાએ પડ્યા હોય તો શોભે નહીં ને। પણ અહિયાં આટલા બધા વનના વૃક્ષોની અંદર વડ ખૂબ શોભી રહ્યો છે, સઘન ખૂબ સુંદર રીતે, એના પાંદડા એટલા બધા સઘન છે, એટલા બધા સઘન પાંદડા છે કે એની છાયામાં ઠંડક લાગે પણ અંધકાર જેવું પણ લાગે। નીલ સઘન પલ્લવ પાંદડા બધા જ, અને એ છાયાના શીતળ છાયાના આછા અંધારાની અંદર વડના જે ફળ છે એ લાલ, એટલે સઘન અને લાલ એ બેની વચ્ચેનો એટલો બધો સુમેળ બનાવ્યો છે, ખબર નહીં તુલસીદાસજી કલાકાર આર્ટિસ્ટ હશે રંગોળીનો સુમેળ કેવો થાય, કયો રંગ કયામાં ભળે ને કયો ઉઠાવમાં આવે એ પણ જાણતા હશે, અને તે પાછી લગભગ 80 વર્ષ ઉપરની ઉંમર હતી અને ત્યારે પણ રંગની મેળવણીનું આટલું જ્ઞાન છે, અને એટલે એ ચિત્રકૂટ ઉપરના ભગવાન વિરાજતા એ વટવૃક્ષ નીચે એનું વર્ણન કરી રહ્યા છે। એ ધરતી ભાગ્યશાળી, એ વનના પશુ પક્ષીઓ ભાગ્યશાળી, એ વનના વૃક્ષો બધી વનસ્પતિ એટલી જ ભાગ્યશાળી છે કે જેની સેવાનો પ્રભુએ સ્વીકાર કર્યો છે નિરાતની પળોની અંદર, અને અબિરલ છા
કદ સબકાલા
એ ખૂટે નહીં ઓછી ના પડે। બીજા વૃક્ષો તો પાનખરની અંદર ખંખેરી જાય પણ અબિરલ ખૂટે જ નહીં, એવી સુંદર છાયાની અંદર વડના પાના જ એટલા સઘન છે કે નીચે તડકો પણ ન આવી શકે। એટલે તાપથી બચવા માટે, અરે ઠંડીથી બચવા માટે પણ એ વડના વૃક્ષ નીચે ખૂબ ખૂબ જ સરસ સુરક્ષા મળી રહી। તો આવી અવિરલ છા જેને કહેવાય, જેની ઉપમા બી જે ના જડે કે બા માણસ તો બહુ વિરલ જૂજ માણસ કહેવાય, એમ અવિરલ કે આવો વડ જોવાનો ના મળે અને સાંભળ્યો પણ ના હોય, જે બધાની વચ્ચે જેમ આખા જ નર્મદાની વચ્ચે ઉભેલો હોય, બરો ભાંસ્યો જાખો નદી વચ્ચે ઉભો, એનું વર્ણન પણ કવિએ કેટલું સરસ કર્યું છે। આમ વડની શોભા અને એમાં કવિનું મન પછી હાથમાં ચાલ્યું રે, કવિ તરીકે તુલસીજીએ પણ વડના એટલો વડનો એટલો મહિમા ગાયો, એટલા ગુણગાન ગાયા, એનું વર્ણન એટલું સુંદર કર્યું કે આ વડ પોતે જ જાણે ભગવાનનો સેવક બનીને, ભાગ્યશાળી સેવક બનીને ના પ્રગટ થયો હોય, કે ભગવાન માટે જ તૈયાર થઈને બેઠો આવે એટલે મારે સેવા કરવાની છે. મારે બધી રીતે વનસ્પતિને પણ એના વિચારો છે, એના પ્રાણ છે. વનસ્પતિને જયારે પણ જો તોડવામાં આવે ને ત્યારે એમાંથી એની ચીસ સંભળાય છે, એના સ્પંદનો ઉભા થાય છે, તો પ્રસન્નતાના સ્પંદનો પણ એટલા જ ઉભા થાય. કોઈ આવીને એને પાણી પાય, ખાતર નાખે, એને હાથ ફેરવે, તો એ વનસ્પતિને પણ ખૂબ સારી રીતે સમજાય છે કે આ કોક મને કઈક વાત્સલ્ય પ્રેમ આપવા માટે આવ્યું છે. પશુઓને તમે જુઓ ને દૂરથી ખબર પડી જાય માણસ આ માણસ કોણ છે, કેવો છે. પક્ષીઓને હિત અનહિત પશુ પક્ષી જાણે, એમ વનસ્પતિને વૃક્ષોને પણ ખબર પડે છે કે આ કઠિયારો છે, કુવાડી લઈને જાય છે, હવે કોની ઉપર ઘા કરશે, એ બધાને એની સમજ પડે છે. એમ ભગવાન એ વડની નીચે બિરાજ્યા છે એટલે વૃક્ષને પણ ખબર છે કે આવો ભગવાન જગતનો પિતા એ મારી સેવા સ્વીકારવાનો છે, અને એટલા માટે એ પણ સઘન છે અને અવિરલ છાં આપી રહ્યો છે. અને બારે મહિના કોઈ પણ દિવસ એવો નહીં કે જેની અંદર નિરાહતની પળો ના હોય વડની નીચે. સબકાર હંમેશને માટે એ સુંદર સુખદ સુખ આપવા વાળો છે. તુલસીજી હજુ ઊંડા ઉતરે છે. ગાઢા વન ની અંદર ગયા હોય ને એટલો સઘન વન હોય કે ભર બપોરે તમને સાંજ જેવું લાગે કે વહેલી સવાર જેવું લાગે, એટલું બધું અંધારું હોય. જંગલમાં ફર્યા હોય તો ખબર પડે, આપણે તો જોયા છે એવા ગાઢ જંગલો કે નીચે સૂર્યનું એક કિરણ સરખું ના પાર ઉતરી શકે, એવા સઘન વન. અને એ વન ની અંદર પેલા પાંદડા સઘન છે ને, એની અંદર તો આછું અજવાળું છે, આછું અંધારું પણ છે, જેમ સંધ્યાકાળ ને ઉષાકાળ હોય, એની અંદર જેમ સૂર્યાસ્ત થતો હોય કે સૂર્ય ઉદય થતો હોય ત્યારે એ આછા અજવાળાની અંદર લાલાશ એની લાલીમાં, અને એ લાલીમાં જેમ શોભે એમ આ સઘન છાયાની અંદર એ વૃક્ષની નીચે એ ફળ લાલ છે, અને એ પણ સુંદર શોભી રહ્યા છે. માનવ તિમિર અરુણમય રાશિ, અરુણમય અને તિમિર, સંધ્યાકાળ ને ઉષાકાળ ની અંદર જે બંને રંગો બંને કિરણો ભેગા થાય અંધકારના અને પ્રકાશના લાલમય, એને જોઈને બિરચી બીથી બધી જ શોભાને એકત્રિત કરીને બ્રહ્માજીએ બિરચી બીધી વિધાતાએ બધી જ શોભા આ સૃષ્ટિની અંદર જે કઈ સર્જન કર્યું છે એ બધી જ શોભાને એકત્રિત કરીને આ અંધકારમય અને લાલીમાં જેની અંદર રાખી છે એનો ભંડાર રચી દીધો હોય. હે ગોસાઈ, તુલસીજી ભરતજીને પણ સંબોધન કરે છે કે હે ગોસાઈ, એ નદી એ વૃક્ષો નદીની સમીપમાં જ છે, જ્યાં ગાડી આજે વર્ણન કર્યું એ વર્ણનના વાતાવરણની અંદર એ વનમાં ભગવાનની પર્ણશાળા પર્ણકુટીર રચેલી છે અને ત્યાં પ્રભુ બિરાજેલા છે. આટલો સરસ ભાવ કેવટ ભરતજીને સંભળાવી રહ્યા છે, જુઓ કેટલી સરસ જગ્યા છે વન, આ પ્રકૃતિની શોભા પણ કેટલી સુંદર છે, અને એ સુંદર પ્રકૃતિની વચ્ચે ભગવાન બિરાજેલા છે કે જ્યાં રાજમહેલ ની અંદર પણ આવી પ્રકૃતિના સુખ ન મળે. ફાર્મ હાઉસ બનાવ્યા હોય પણ છતાંય આવી પ્રકૃતિ તો ન મળે ને. સરસ મજાના બંગલાની અંદર વેલા હોય, ઊંડા હોય, લટકાવેલા હોય, અંદર પાણીના ઓજે ભરેલા, એમાં માછલાય મૂક્યા હોય, નાના નાના બતકે મૂક્યા હોય, પણ જે શોભા પ્રાકૃતિક રીતે વનની હોય એ શોભા કોઈ રાજમહેલની અંદર ના આવે. અને એટલે કેવટ, કેવટ પ્રકૃતિમાં રહેલો માણસ છે, પ્રકૃતિની વચ્ચે રહેનાર કેવટને આ બધી ખબર પડે આ કેટલો સુંદર છે. પણ માત્ર જે માત્ર દિવાલોની અંદર જ રહેતો હોય એને દિવાલો ચાર દિવાલોના રંગ વગર બીજી શી ખબર પડે, સમજણ શી પડે. એપાર્ટમેન્ટમાં રહેતા હોય મોટા મોટા, દિવાલો વગર કશું દેખાય જ નહીં ચારે બાજુ, એને પ્રકૃતિનો એને પ્રકૃતિની સમજણ શું પડે. એ તો માત્ર કેવટ જ છે કે કેવટ આખી પ્રકૃતિનું આટલું સરસ વર્ણન કરી અને ભરતજીને કઈ સંભળાવે છે.